अभी सोमवार 2498 1211 गुरुवार तारीख 14/9/67 नदी ने पूज्य श्री कांजी स्वामी नो श्री उत्तम तप धर्म पर तथा श्री समयसा कलशिका में श्लोक 8 पर स्वर्ण परिमा प्रवचन कलशिका ना संग प्रवचन नंबर 15
नमो नोए सौरियंतानम नमो नोए सौरियंतानम नमो नोए सौरायरियां नमो नोए सौजायानम नमोनुति सौ त्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुमारी उजेन्द्र मोक्ष मंगल नमः समरिस्मराय स्वानुभूत्या चास्ते चित स्वाय भवाय सर्वमान त्रिकाल निरुद्ध निराकार
દસલક્ષણી પરમ આજ 7મો દિવસ છે. તપ 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 કહો કે ચારિત્ર કહો, મૂળ તો ચારિત્ર ની ઉગ્રતા એને તપ કહે છે. ખરેખર તો તપ કલ્યાણિક આવે છે ને ભગવાન નું, એનો અર્થ છે તપ કલ્યાણિક એટલે મુનિ પણ એટલે ચારિત્ર પણ. આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન સહિત અહીં તો ઉપેક્ષા સંયમ પછી ખબર લીધો છે ને, વિતરાગતા અંદર માં ઉત્પન્ન થવી, સ્વભાવ ને આશ્રય એને ચારિત્ર કહે છે. અને એ ચારિત્ર ની ઉપેક્ષા સંયમ દશા ને તપ કહે. સમજાય છે ભાઈ? એક જ સૂક્ષ્મમાં એક ઉપેક્ષા સંયમ મોક્ષ લક્ષ્મી શ્લેષ વિચક્ષણ લભંતે યમીનો એન સતત અંતુ પરમ તપ. સંયમીઓ કહો એટલે જેને આત્માનું અંતર દર્શન થયું છે. દર્શન એટલે કે આત્માનો અનુભવ, અને પછી રાગ થી પાછો હટીને સંયમમાં આવ્યો છે. સ્વરૂપ ની સ્થિરતામાં આવ્યો છે, રાગ થી વિકલ્પ થી હટી સ્વરૂપ ની સ્થિરતા નો સંયમ છે. એવા સંયમો ને સ્વાધ્યાય ને ધ્યાન બે જ હોય છે. સ્વરૂપ નું ધ્યાન શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમન, શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમન એનું નામ મુનિપણ, એનું નામ તપ, ને એનું નામ ઉપેક્ષા સંયમ ચારિત્ર. સમજાય છે ભાઈ? સ્વાધ્યાય ને ધ્યાન એ ધ્યાનમાં ન રહી શકે ત્યારે વિતરાગી શાસ્ત્રો નો સ્વાધ્યાય જેમાં વિતરાગી પણ પ્રગટ થાય એવો સ્વાધ્યાય કરે એ બે જ મુનિઓના કર્તવ્ય છે. એ ઉત્કૃષ્ટ તપના અનુષ્ઠાન અવશ્ય કરના ચાહીએ. સ્વાધ્યાય ને ધ્યાન સંતોની વાત છે ને, દશલક્ષ્મી પર્વ ચારિત્રના ભેદ છે. દશી એમાં તપનો ભેદ મુનિનો ભેદ છે, મુનિપણાનો. તો કે છે સ્વાધ્યાય ને ધ્યાન સ્વરૂપ ઉત્કૃષ્ટ તપનું અનુષ્ઠાન અવશ્ય કરવું છે. એ આચરણ છે અંતર આનંદ સ્વરૂપના વેદનમાં ઉગ્રપણે રહેવું. એ ધ્યાન છે, એ તપ છે, તે મુનિપણું છે, તે ચારિત્ર છે. એમાં ન રહી શકત સ્વાધ્યાય. એ પણ વિતરાગી પરિણામ આવવા માટે વિકલ્પ ઉછો સ્વાધ્યાય કરે છે. એમાં વલણ તો એમ છે કે વિતરાગી આત્મા, વિતરાગી આત્મા, વિતરાગી એવું શાસ્ત્રમાં નીકાળે કાઢે એવી સ્વાધ્યાય કરે. બે જ અનુષ્ઠાન મુનિઓ માટે પંચમાવર્ત પાળવા એવી અનુષ્ઠાન ક્યાંય ગયું? એ છે મોડું અનુષ્ઠાન ક્યાંય નથી ગયું. ધ્યાન ને સ્વાધ્યાય આવે છે ને અમુક શાસ્ત્ર બે બે જ આવે છે. સમજાણું કાંઈ અવશ્ય કરના થઈ ક્યો કે કેવો જ્ઞાન આદિ અનંત ચતુર સ્વરૂપ મુખ લક્ષ્મી નું આલિંગન કરાવે મેં ચતુર દૂત કે સમાન હે. એ આત્મા અખંડ આનંદ એનું ધ્યાન આનંદ સ્વરૂપ નું વેદન એ ઉગ્ર તપ છે, એ ચારિત્ર છે, ઉપેક્ષા સંયમ. અને એને લઈને કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટ પ્રગટ થાય તેનો એ દૂત છે, સંદેશો આપનાર. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ અને વીર્ય એવી જે ચતુર્થ સ્વરૂપ મોક્ષ લક્ષ્મી એનું આલિંગન કરાને મેં એનું સ્પર્શ કરાવવામાં, આલિંગન એટલે સ્પર્શ, પ્રગટ જીવન જ્ઞાન આદિ મેં સ્પર્શ વેદન કરાવવામાં એ આત્મા આનંદ નું ધ્યાન ને સ્વાધ્યાય એ પૂરણ જીવ જ્ઞાન પ્રાપ્તિ નો દૂત છે, ચતુર દૂત છે, હોશિયાર દૂત છે, એને ભીટો કરાવે. પછી इस उपेक्षा संयम की प्राप्ति इस सबके प्रसाद से हो सकती है. उपेक्षा नाम वितरागता, निमित्त नी उपेक्षा, विकल्प नी उपेक्षा, भेद नी पर उपेक्षा, अतर अखंड भेद नी अपेक्षा में रहू एनु नाम वितरागता, उपेक्षा संयम अने तेने सब कहेवामां आवे. ए सब केवल ज्ञान ने प्रमाणे ઉપા ઉપા કરે એ તો બધી લાંઘન છે આત્માના ભાન. ભેદ માં આ ભેદ એ બધા નિમિત્ત ના ભેદ, પણ આ ભેદ બાર પ્રકારના તપાવે છે એમ કે ઘણા ભેદ છે ને, એ તો નિમિત્ત ના ભેદ કઈ કયા તરફથી વિકલ્પ છૂટ્યો હતો એ બતાવ્યું છે. બાકી શર્મો છે વિતરાગતા એક જ તપ છે. ભગવાન આત્મા વિતરાગી આનંદના અનુભવના લહેરમાં અંદરમાં પીડ્યો હોય છે એને ઉપેક્ષા સંયમ કહે છે, તેને તપ કહે છે, તેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો દૂત કહે છે, ચતુર દૂત, હોશિયાર દૂત છે કે એને ભેટો જ કરાવી એમ કહે છે. એનું નામ તપ કહેવામાં આવે. આત્માના ભાન વિના બધા અપવા અપવા કે આદિ જે કરે છે, રાગ મંદ હોય તો પૂંજ બાંધે, મિથ્યા તો હરે છે કે મેં આ છોડ્યું છે, મેં મૂક્યું છે, લીધું મેં તપ કર્યો, એ મિથ્યા ભાવનું લાકડું હરે છે એને તપ કહેતા નથી. અધિકારી શ્લોક શ્લોક જ નથી વધારે. આપણે અહીંયા આઠમો શ્લોક આવ્યો, સાત શ્લોક પૂરા થયા. ગુજરાતી ચાલે છે, બપોરે સમય સાર હિન્દી ચાલશે, ચાર દી બીજાના હાથમાં ભલે ગુજરાતી હોય, હિન્દી વાળા હિન્દી રાખવું સમય સાર, ચાર ની હિન્દી ચાલશે. અગિયારસ બારસ તેરસ ને ગુજરાતી ચાલે, ગુજરાતી વાંચો નતો ને, હિન્દી વાંચો તો ગુજરાતી ચાલે. આઠમો શ્લોક, શ્રીરમિતિ નવ તત્વ કનકમય નિમગ્ન વર્ણમાળા કલાપે અથ સતત સતત વિવિક્ત દૃશ્યતમ એકરૂપમ પ્રતિપદમ ઇદમ આત્મજ્યોતિ ઉદ્યોતમાનમ. સંતોષ જંગલમાં રહીને કેટલું સૂક્ષ્મ, કેટલી કડીઓ બનાવવાની કવિત્વ શક્તિ, સૂક્ષ્મ કેટલો કેટલો વિતરાગતા. એક વિકલ્પ આવે છે આ લખવાનો, પણ એની પણ અંતરમાં તો ઉપેક્ષા છે. સમજાણું કઈ જીવ અધિકાર ચાલે છે, કેવા જીવનો અનુભવ કરવાથી જીવ દ્રવ્ય અનુભવમાં આવ્યો કહેવાય, અને કેવા જીવનો અનુભવ કરવાથી એને સમ્યક દર્શન થાય એ વ્યાખ્યા છે, મૂળ વ્યાખ્યા છે. આત્મજ્યોતિ દ્રશ્યતમ, આત્મજ્યોતિ જીવદ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર, જ્યોતિનો અર્થ શુદ્ધ જ્ઞાન. ભગવાન આત્મા જીવદ્રવ્ય વસ્તુ તો કહે છે કે વસ્તુ એટલે શું કે શુદ્ધ જ્ઞાન માત્ર. વસ્તુ એમ કહ્યું ને, ત્રણ શબ્દ વાપ્યા, આત્મજ્યોતિ, હવે આત્મજ્યોતિ શબ્દ વાપ્યો અર્થાંત જીવદ્રવ્યનું શું જ્યોતિ, એટલે જ્યોતિ કીધી છે ને, શુદ્ધ જ્ઞાન માત્ર, શુદ્ધ જ્ઞાન માત્ર, એકલું જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, અભેદ જ્ઞાન માત્ર. દ્રષ્ટતામ, દ્રષ્ટતામની વ્યાખ્યા જુઓ, સરળ અનુભવ રૂપ હો,
ज्ञान मूर्ति पूर्ण ज्ञान स्वरूप एकली आत्म ज्योति ज्योति एक बोले अग्नि ने ज्योति कहे थे एक आत्म ज्योति केवी के जीव द्रव ज्ञान ज्योति ज्ञान मात्र ज्ञान मात्र जेमा राग ने विकल्प ने भेद है एवं जे भगवान आत्मा ज्ञान मात्र वस्तु तेनो सर्वथा अनुभव रूप हो सर्वथा एटले जेमा राग ने निमित्त नी अपेक्षा नहीं एकलो ज्ञाय भाव अनुभव में आओ आ एनु नाम सम्यक दर्शन है एनु नाम सम्यक दर्शन नो विषय पूर्ण जीव द्रव है समझाणो काय एम छे आई पहलो आ बाजू थी लीधो आत्मा जीव द्रव आत्म ज्योति जीव द्रव एटले ज्योति एटले शुद्ध ज्ञान मात्र हवे एमां पुण्य पापना राग आदि जे छे एनाथी पृथक करवो एम नथी लीधुं आम एकत्व स्वभाव जे ज्ञायक मात्र तेनो अनुभव एकत्व नी वात लीधी छे एमां आवी गयुं छे कि जे कंई राग आदि विकल्प छे एनु लक्ष छोड्युं छे एटले एनाथी पृथक थयो छे राग आदि कोई पण व्यवहार नो विकल्प छे एनाथी पृथक थयो छे पृथक थईने स्वभावनी एकता नो अनुभव कर्यो छे एवा अभेद आत्मा ने जीवधर्म कहीए अने एना अनुभव ने सम्यक दर्शन कहीए समर्थन भाई सर्वथा अनुभव भाई कथन चित्र लेने सर्वथा वाली आ केम लीधु કુટલા કેમ છે કે ભાઈ સરળતા હોય ને આમાં સરળતા શબ્દ પડ્યો ને સરળતા અનુભવ ની કથનચિત અનુભવ ને કથનચિત રાગ એસા નહી હૈ સમજે ગુજરાતી હમણે ગુજરાતી હવે આ ચાર દિવસ હિન્દી કરશું કે ભાઈ ભાઈ અમારે પાણી પડતો પાણી શું શું આપો તમારું વાન કરું સનાવત ભાઈ ભાઈ તો હા પણ ગુજરાતી શીખના હતા એ તો ક્યાં હું કિલા લિખા થાય એક વાર કારણ કે જે હિન્દી મેં ગુજરાતી મેં ભાવ કી સ્પષ્ટતા આતી હૈ એસે હિન્દી માં નહીં આવી કારણ ગુજરાતી ભાષા સહજ ચલતી હૈ અને હિન્દી માં તો સમજના પડે ભાષા ભાષા तो केलाचंद जी कहा त्या जाए नहीं गुजराती सीखना पड़ेगा गुजराती सीख कर जाना कि जितनो हिंदी बोलना है ऐसा महाराज तो कहना पड़े नहीं पाटणी जी तमें टाइम मकान नहीं क्यों थे गुजरात में हाँ की बात होगी देखो केवी पण टीका थी टीका से આત્મજ્યોતિ દ્રષ્ટામાં એક આ બે શબ્દનો અર્થ છે ચલો છે ને આત્મજ્યોતિ છેલ્લા ઓલામાં છે અને દ્રષ્ટામ એ ત્રીજામાં છે એ દ્રષ્ટામ એ ત્રીજીમાં છે ભગવાન આત્મા આ તો ઘણું અંતરરસ વાળી ચીજ છે આ તો શાસ્ત્ર અધ્યાત્મ શાસ્ત્ર એના તો થોડા શબ્દોમાં ગાગરમાં સાગર ભરી દીધું છે સમજાય છે કાંઈ આચાર્યોએ કમાલ કરી નાખ્યું એક થોડા શબ્દોમાં આમ કે છે ભાઈ આત્મજ્યોતિ એટલે આત્મદ્રવ એટલે કે શુદ્ધ જ્ઞાન માત્ર ઓલી જ્યોતિ એટલે શુદ્ધ જ્ઞાન જ્યોત જેમ દીવામાં જ્યોતમાં દીવો બળે છે ને પ્રકાશ બળે છે પ્રકાશ એમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન માત્ર જ્યોતિ એનો સર્વથા અનુભવ રૂપો બસ એને પુણ્યને પાપને ભેદને નિમિત્તનો લક્ષ છોડી દઈ એમ નાસ્તિકથી વાત કરી નથી એમાં આવી ગયું કે આનો અનુભવ હોટ આંખી લક્ષ છોડી દે સમજાય છે કાંઈ બહુ કામ ફળ. ભગવાન આત્મા અનંત ગુણ નું પિંડ આત્મા, એની જ્ઞાન પ્રધાન થી વાત કરી, એવું જ્ઞાન જ્યોતિ પ્રભુ એના અંતર્મુખ થઈને દ્રષ્ટાંત એને દેખ, ભાષા તો એવી છે, એને દેખ એટલે કે એનો અનુભવ કર, એટલે કે સરળ અનુભવ કર, એટલે કે કોઈ પણ રાગ નો આશ્રય લીધા વિના, પરના નિમિત્તની અપેક્ષા કર્યા વિના એકલો ન્યાય ભાવ તેનો અનુભવ સરોથા કર, કંઈ પણ પરની અપેક્ષા રાખ્યા વિના. જેનું છે ભાઈ જીવ અધિકાર, જીવ પણું જેને કે છે આત્મા, આત્મા પણું, આત્મા આત્મા પણું સ્વભાવ એનો આપણો, આત્મા આત્મા પણું, જીવ જીવ પણ એકલો જ્ઞાન રૂપણું, જ્ઞાન ભાવ સ્વભાવ ભાવ પણ એવો જે જીવ દ્રહ, એવી જે ચેતન ચૈતન શુદ્ધ જ્ઞાન જ્યોતિ, તેનો સરોથા અંતર્મુખ થઈને સરોથા અનુભવ કરે. સરોથા નામ કિંચિત પણ પરનો અનુભવ રહી જાય એમ નહીં, એકલો ભગવાન જ્ઞાતા આત્મા અનુભવને આવે એને પૂર્ણ આત્માને આત્મા કહીએ, એના અનુભવની પર્યાયને જ્ઞાનને આનંદને સંકેત કહીએ. સમજાણું કાંઈ સમજો નહીં? જો આ પુસ્તક કાયમ છે તમારે ત્યાં આવ્યું છે કે નહીં? આવે છે ને ત્યાં દ્રષ્ટાંત દેખો, વાહ, તે કોઈ દી આત્મા દેખ્યો નથી એમ કે છે. સમજાય છે કાંઈ? આ રાગ ને શરીર ને વાણી ને આ ને આ એમ દેખ્યું, એ દેખ્યું તો પર પરનું દેખવું છે, એ કે આત્માનો સ્વભાવ નથી. દ્રષ્ટાંત પાઠ જો ને આચારની ભાષા, દ્રષ્ટાંતમાં પેટ ઊંડું પીડ્યું છે, દેખો એટલે ભગવાન આત્મા એને જ્ઞાનના ગનમે લઈ લે, જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા લક્ષમાં લઈ લે, એનું નામ દ્રષ્ટાંત, એનું નામ અનુભવ, ને એનું નામ આત્મા જાણ્યો એમ કહેવામાં આવે. બે શબ્દોમાં લીધું આત્મજ્યોતિ દ્રષ્ટાંત, ખલાસ. ગજબ કર્યો છે, દ્રષ્ટાંત તે પર્યાય છે, આત્મજ્યોતિ તે દ્રવ્ય છે. શું કહ્યું? આત્મજ્યોતિ તે દ્રવ્ય વસ્તુ ત્રિકાળ જ્ઞાયક ભાવ, દ્રષ્ટાંત એ પર્યાય છે, તેનું જો એનો અનુભવ કર એ પર્યાય છે, દ્રવ્યને પર્યાય બે આવી નહીં. પર્યાય મેં દ્રઢ આ હૈ એસા અનુભવ કર, અનુભવ કરના ઓ જ પર્યાય છે, અનુભવ દ્રવ કા હોતા નહીં, દ્રવ તો ત્રિકાળી છે. સમજાય છે કાંઈ? અરે મારા ભાઈ હે કે નહીં ભૈયા, દેખો આ આત્મજ્યોતિ દ્રષ્ટાંત, એક એક બે બે શબ્દ પડ્યા ફક્ત. આચાર્યો દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે, એવા જ્ઞાનના પેટ ખોલીને મૂક્યા થોડા શબ્દમાં. જો આ આવી વાત ક્યાંય બીજે છે નહીં ક્યાંય, સમજાણું કાંઈ? પણ એને સમજવા માટે ઘણી પાત્રતા જોવી લાગી. સજનતા સજનતા સજનતા, સમજાય છે? કે છે કે ભાઈ આત્મા જેને અમે કહીએ છીએ તેવો તું છો, તે જ્ઞાયક જ્યોતિ માત્ર ભગવાન તું છો ને ભાઈ, એમાં કર્મ નથી, શરીર નથી, રાગ નથી, અરે એક અંશની સમયની પર્યાયનો અહીં ભાવ નથી. કારણ કે જે સમયનો પર્યાય છે તો અનુભવ કરે છે, આ વસ્તુ જે ત્રિકાળ જ્ઞાયક માત્ર વસ્તુ એને દ્રષ્ટાંત અનુભવ પર્યાય પણ લીધી. સમજાય છે કાંઈ? પર્યાયમાં અનુભવ થાય છે દ્રવ્યનો, સમજાય છે ભાઈ? કેવી છે આત્મજ્યોતિ? એટલી એક વાત કરીને હવે પછી કે કેવી છે આત્મજ્યોતિ? ભગવાન આત્મા જેને જીવ દ્રવ્ય કહીએ, જેને આત્મતત્વ કહીએ, જેને જ્ઞાય ભાવ સ્વભાવ ભાવવાળું તત્વ કહીએ, એ કેવું છે? ચિરમિતિ નવ તત્વ છનમ અથ સતત વિયુક્તમ. શું કે છે? આ અવસરે નાચરસની પેઠે એક જે વસ્તુ આશ્રયકારી નાટકમાં એકમાં અનેક રસ બતાવે. નાટકમાં શૃંગાર રસ, આઠ રસ એવું આવે છે ને શૃંગાર નાટકમાં, બહુ ઘણું આવે, બહુ બહુ બતાવે. એક નાટક જોયું તો કામ કુંડલાનું નાટક આવે છે, મોટું નાટક, કામ કુંડલા. બીજું કેવું? માધવ કામ કુંડલા, માધવ ભૂલી ગયા. અમારે ત્યાં નાટક આવ્યું છે, મોટું નાટક. પણ જોવા ગયા થાય, બધું મોટા મોટા નાટક આવે, જોવા જાય ને રાતે નબળા હોય, દુકાન બંધ હોય, પણ બહુ એટલા રાતો રસ ઉપરની વાંચી. એક નાનો બાળક આવે છે, એક છોકરો, એવો મારો રસ બતાવે. નાનો બાળક, હો, પાંચ છ વર્ષનો બાળક. માધવ કામ કુંડલા મોટું નાટક, નાનો બાળક પણ એટલા રસ બતાવે. એમાં આઠ રસ, સમજાય છે ને? વિસ્મય, અદભુત રસ, શૃંગાર રસ, કળા રસ, ભાષાની હોલી. નાનું બાળક છે. અહીં કહે છે કે નાટકમાં અનેક રસ જેમ બતાવે છે, સમજાણું કઈ? શરૂઆતમાં જુઓ ને, ઓલો આવે છે ને એમાં નાટકમાં, નારદ આવે છે, મોટું નાટક હોય છે ને, વિશ્વામિત્ર મોટા નાટક. મોટા નાટકે જોયા, બધા જોયા, થોડા થોડા એક એક નમૂનો જોઈ લીધો. એમાં એક ફેરી વડોદરે નાખ્યા, મોટું નાટક હતું એ. ત્યાં છે ને વિશ્વામિત્રી, વિશ્વામિત્ર ને અનસુયા, એનું નાટક મોટું હતું. ઓલું માધવ કામ કુંડલાનું, એમાં એ પેલો નારદ આવે, એવો રસ બતાવે મારાને. બ્રહ્મા સુત હું, આ મોટી ચોટલી હાથમાં બોલ્યું, હું લંગોથી, હા તમોરા. બ્રહ્મા સુત હું નારદ ચોપડી લઈને બેસતા, અમે પાસા ચોપડી લઈને બે ત્રણે શું બોલે છે, બીને સમજાવીને હું સમજવું. મારે ચોપડી થઈને બોલ થયું, હા હા, બે ચોપડી. બ્રહ્મા સુત હું નારદ કહાવું, જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું. નારદ, નારદ એ પણ એક રસ પર મૂકે મોટા રૂપે, એવું મોટા હોય ને, એવો મારો બોલે. જ્યાં સંપ રાજાની મહેરાણી ને વચ્ચે હોય ત્યાં કુસંપ કરાવું જાય. કરો પ્રિય, શાસ્ત્રમાં લઈને લખાય. અહીં કહે છે કે એવા નાટક જેમ જેમ આવે છે, એક જે વસ્તુ આશ્રયકારી અને એક ભાવરૂપ એક જ સમય દેખાય છે, એની પેઠે નાટરસની પેઠે એક જે વસ્તુ આશ્રયકારી અને એક ભાવરૂપ એક જ સમયમાં દેખાય છે. એ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમય શાસ્ત્ર. સમજાણું કાય? એક આત્માનું વર્ણન પર્યાયથી અનેક પ્રકારે વર્ણવે છે, એમાં એ વર્ણવે ને ટુકડામાં, ચાર કલાકમાં વર્ણે નાટકમાં, દસ થી ચાર, બે દસ થી બે ચાર કલાક આખું વર્ણી નાખે ને આખું ભરતનું. એમ આ આખા આત્માનું વર્ણન અનાદિ અનંતનું પર્યાયનું અનેકપણાના પ્રકારનું વર્ણન અલ્પકાળના થોડા શબ્દોમાં વર્ણવી નાખે માટે એને નાટક સમયસાર કહે. આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર, તે જ કહે છે. જુઓ, અમર્યાદ કાળથી એટલે અનાદિથી, ચરમ એટલે અનાદિથી. ઓલી વાત ગઈ જુદી, હોવ ઓલામાં જે શુદ્ધ ને શુદ્ધ પર્યાય હતા જુદા, આત્મામાં ગયા થાય એ સાધક હતા, પહેલા ગયા થાય અહીંયા આવ્યા પાછા. પહેલા ગયા હતા અનાદિ, નવ તો પરિણામ મિથ્યા છે. ચિરમ એક શબ્દ આપ્યો આટલો હતા, ચિરમ અનાદિકા, ચીરકા અનાદિકાળથી, જીવ અનાદિકાળથી, અમર્યાદ કાળથી, કાળની મર્યાદા છે ત્યારની. અનાદિ 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 અનાદિ, એની આદિ નથી. એવા અનાદિ કાળથી ચાર ગતિમાં જીવ નવ તત્વના વિભાગ રૂપે પ્રણમેલો, છે એનું એક રૂપ પરિણમન એને કદી કર્યું નથી એમ બતાવે છે. અમર્યાદ કાળથી જો વિભાવરો રાગાદી પરિણામ અને પાપના વિકલ્પ આદિ પરિણામ, જો વિભાવરો પુનપાપ આદિના પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે, એ પર્યાયની અવસ્થા વિચારવામાં આવે જીવની, તો જ્ઞાન વસ્તુ એ ત્રિકાળી વસ્તુ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં તેની પર્યાયમાં અવસ્થામાં હાલતમાં પૂર્વક જીવાદી નવ તત્વ રૂપે આસાદિત છે. નવના વિકલ્પમાં ઢંકાઈ ગયેલું તત્વ છે. શું કે છે, હું જીવ છું એવો વિકલ્પ અજીવ છે. આ રાત્ર મન પુન પાપ સંમત નિદ્રા મોક્ષ એટલે હાથા સંમત નિદ્રા નહીં, આ અનાદિના સામાન્ય એવા નવ ભેદના વિકલ્પમાં ભગવાન જ્ઞાનરૂપ ચૈતન્ય હોવા છતાં તે વિકલ્પની આજમાં ઢંકાઈ ગયેલું તત્વ છે. ઢંકાઈ ગયેલું સમજે, આછા દિવસ રાખા હોવા. ભગવાન આમ એક રૂપ ચૈતન્ય છે એમ કે છતાં અનાદિથી રાગ પુન પાપ દયા, જો રાગાદિ પરિણામથી એ ખરેખર અનાદિના કઈ એક જ અશુભ પરિણામ છે એમ નથી. સમજાણો, અનાદિના શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ પુન પાપના ભાવ એવા વિભાવ ભાવ એનાથી પરણમેલો પર્યાય માત્ર વિચારવામાં આવે, પરિણામથી જોવામાં આવે, એની દશાથી જોવામાં આવે, તો જ્ઞાન વસ્તુ થી વસ્તુ તો ત્રિકાળ જ્ઞાન પદાર્થ છે, તે પર્યાયમાં અવસ્થામાં પૂર્વોક્ત નવ તત્વ, નવ ના નામ આપ્યા તમે કહ્યું જીવ અજીવાદી નવ આચ્છાદિત છે. ભગવાન આત્મા નવના ભેદના વિકલ્પમાં ઢંકાઈ ગયો છે. ભાષા કેવી લીધી છે, કર્મને આસંભાઈ ભાષા ભૂમિકામાં, કર્મને લઈને ઢંકાયેલો છે એમ નહીં. ભાષા જુઓ એક પ્રસંગ તો જુએ છે, આચાર નવ તત્વ છનમ ભગવાન એકરૂપ ચૈતન્ય જ્યોત ધ્રુવ ચૈતન્ય ન્યાયિક ભાવ જ્યોતિ એવી વસ્તુ હોવા છતાં પોતે નવ તત્વના વિકલ્પ રૂપી વિભાવના પરિણામથી ઢંકાઈ ગયેલો છે. કર્મથી ઢંકાયેલો છે એમ નહીં. સમજાય છે કાંઈ, એનું એક રૂપ અનેક પર્યાયના પરિણામના પ્રકારથી એક રૂપ ઢંકાઈ ગયેલું છે એમ કે છે. જરી ધ્યાન રાખો, આ તો અધ્યાત્મ વાત છે ભાઈ, હે, આ કઈ વાર્તા નથી, આ તો ભગવાન આત્માની ભાગવત કથા છે. ભાગવત ચાલે છે, વનમતિમાં કહે છે ને ભાગવત કથા, એ તો બધી સમજવા જેવી હોય છે. આ તો ભગવાન આત્માની ભાગવત કથા, સમજાણું કાંઈ કે છે. ઓહો, ભગવાન આત્મા વસ્તુ તરીકે જ્ઞાન માત્ર ચૈતન્ય જ્યોતિ છે, છતાં તેના વર્તમાન પરિણામ પર્યાય અવસ્થાથી જુઓ તો તે નવ તત્વના વિકલ્પના વિભાવના વિકારના પરિણામથી વસ્તુને તેણે પોતે પોતાને ઢાંકી દીધી છે. સમજાણું કાંઈ, દ્રષ્ટાંત ઘણી વાર હું તો સાધારણ આપી છે. લાપસી હોય ને, લાપસી થતી હોય ને, લાપસી સમજતે ચલાતે, તો લાપસી હોતી હે, હું તકલીલામાં વર્તન નહીં હોતી ને, વર્તન લાપસી હોતી, નીચે અગ્નિ હો કડી કચ્ચી લકડી હો, લીલા રંગ લીલી, તો ધુઆ બહુ ધુઆ નીકળે, તો ચૂલા ઉપર છે ચારે બાજુ ધુઆ, તો ધુઆ ને એવું તપેલા ક્યાંય, વર્તન ક્યાં, લાભ થઈ જાય તો દેખાય નહીં. તપેલા સમજે વર્તન, અમારે તપેલું કે વર્તન ને એવું લાભથી રંડક જો હોય, થોડી પહેલી ઊંઘ, થોડી ઊંઘ સાધન થવા દે પહેલી, પછી વેણું નાખે નહીં તો લોટનો લોચા થઈ જાય, એટલે પહેલવાન થોડું કરે તો ધુવાણો નીકળે ને, કાચા લાકડા, કાચા લાકડા સમજતા
ગીલા,
હા તો ધુવાણ ધુવા ધુવા ધુવા, એટલો ધુવા ચૂલા ઉપર ધુવા દેખાય, ચૂલા સમજતે ને, ચૂલા કહેતા ક્યાં, બસ ચૂલા ઉપર એટલો ધુવા દેખાય, હે અંદર લાભથી માલ પાક હે, એમ ભગવાન આત્મા આનંદ રૂપી લાભથી આનંદ ના પાક રૂપ આત્મા હે, એક રૂપ આનંદ રૂપા પાક, એ નવ વિકલ્પ ના જીવ હજી પુનપાપ એવા વિભાવ રૂપી વિકલ્પ ની ધૂમમાં ગંગાઈ ગયો, એ ધુમારા દીખતે હે લાભથી દીખતી, સમજ માં આયા, સમજાય છે કાંઈ, અહીં બીજી વાત કરે છે કે પર્યાય દ્રષ્ટિના ભેદથી દેહ તો આખો આત્મા ઢંકાયેલો તને લાગશે, દેખાશે નહીં, એમ કે છે, એમ કે છે શૈલી, કે છે ભગવાન આત્મા વસ્તુ તરીકે ધ્રુવ અનાદિ અનંત સત રૂપ અખંડ આનંદ પ્રભુ છે, પણ તે વસ્તુ પર્યાયમાં અનાદિથી ચિરંક આવતી પાછી, એમ કે એ નવ ભેદ કઈ નવા થયા છે, પેલા નહોતા ને નવા થયા છે, એમ અનાદિના નવ ભેદ નો વિકલ્પ તને ઉઠ્યો છે વિભાવ, એ વિભાવના નવ પ્રકારના વિભાવની પરણતીના પર્યાયની દ્રષ્ટિમાં ભગવાન આંખમાં આખો આત્મા ઢંકાઈ ગયો છે, એની દ્રષ્ટિ આત્મા ઉપર પડતી, નવ પ્રકારના પરિણામને જોવા વાળી દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે, સમજાણું કાય, ઓહો હું તમને પણ કે છે થોડું સમજાય એનો વાત વાંધો નથી, પણ સચ હોવું જોઈએ, ઘણું ન સમજાય એનો વાંધો નહીં, પણ જે હોય એ સચ હોવો, સમજાય છે કાંઈ, એનો ઘણા વર્ષ પહેલા કહેતો સમજાય, પંચોતેર મેં કહી, ભાઈ જો ઓછું જ્ઞાન એ અવગુણ નથી, પણ વિપરીત ઘણું પણ હોય તે અવગુણ છે, એ કહેતા થો ને વિચ્છા વાળા કહેતા, તમે કહ્યું તો ના પ્રેમચંદ મેં કહ્યું, યાદ કહી નથી, પંચોતેર નામ તમે કહેતા ત્યાં, પંચોતેર ની કાલ પચી ને તેવી 48 વર્ષ ત્યાં, 48 વર્ષ સમજાય, 50 ને દોખમ વિચ્છામાં કહા હતા, વિચ્છા વિચ્છાના શેષ હે, હું કહેતો મેં જો ઓછું જ્ઞાન એ અવગુણ નથી, પણ વિપરીત જ્ઞાન એ અવગુણ છે, સમજાય છે કાંઈ, એમ ભગવાન આત્મા એકરૂપ ચૈતન્ય જોત તેની દ્રષ્ટિ નહીં કરતા, એના ભેદવાળા વિકલ્પના નવ તત્વનું પરિણમન વિભાવ રૂપ છે, એને જો હું એમાં આત્મા ઢંકાઈ ગયો છે, એ પર્યાય દ્રષ્ટિ જોતા તરફ ઢંકાઈ ગયો છે, સમજાય છે કાંઈ, બીજું વિશેષ શાસ્ત્ર જ્ઞાન નહીં હોય, પણ એ પર્યાયનું જ્ઞાન આ થયું એનાથી રહી છે, એ દ્રવ્ય પર્યાય દ્રષ્ટિ રહી દ્રવ્ય દ્રષ્ટિમાં લખમાં આવે, એવો આ એકનું જ્ઞાન થયું તેને બધું જ્ઞાન સમય જ્ઞાન થઈ ગયું, જાઓ સમજાણું કાંઈ, ફરક એ છે યાર, હા કહ્યું ને પેલી વાત તો એમ કીધું, જો પેલી શું કહીએ કે જીવ દ્રવ્ય શુદ્ધ જ્ઞાન માત્ર છે, અહીં પણ એમ કહ્યું, જો કે પર્યાય માત્ર વિચારમાં આવે તો પહેલેથી જ્ઞાન વસ્તુ, જ્ઞાન વસ્તુ, જ્ઞાન તો વસ્તુ ત્રિગવા, પણ એની પર્યાયથી જોવામાં આવે તો પૂર્વોત્તમ જીવાદી નવ તત્વ રૂપે આચ્છાદિત છે, હું પૂન છું વિકલ્પ છે, આ એવા આશ્રમ છે બંધ છે એવા ભેદ છે ને, એની દ્રષ્ટિથી એ પર્યાયની દ્રષ્ટિથી દ્રવ્ય દ્રષ્ટિનું ઢંકણ થઈ ગયું છે, પર્યાયના લક્ષથી દ્રવ્ય જોવાની દ્રષ્ટિ ત્યાં ઢંકાઈ ગઈ છે, સમજાણું કાંઈ, અથવા એ તત્વ ઢંકાઈ ગયું છે, પર્યાય દ્રષ્ટિના લક્ષ્ય દ્રવ્ય દ્રષ્ટિ પોતે દ્રવ્ય ઢંકાઈ ગયું છે, દ્રવ્ય કેવું છે એની દ્રષ્ટિમાં આવતો,
આ
નથી એને એક વસ્તુ રૂપે આ છે. આ તો નવ નું જ્ઞાન કે પર્યાય જ્ઞાન થી ભેદ જ્ઞાન થી અંશ બુદ્ધિ થઈ. એ અંશ બુદ્ધિ માં ભગવાન આખો આત્મા ઢંકાઈ ગયો છે. અહીં તો મિથ્યાત ને લઈને ઝંકાણો છે, કર્મ ને લઈને કઈ વાત લીધી. એ નવ ના ભેદ નું પરિણમન ને જોવું તે જ મિથ્યાત ભાવ છે. એ મિથ્યાત ભાવ થી દ્રવ્ય વસ્તુ ઢંકાઈ ગઈ છે. સમજાણું કઈ એ છે કે નવ તત્વ છનમ આ શબ્દ ભારે પણ આચાર ના નવ તત્વ છનમ એક તત્વ જ્ઞાયક ભાવ વસ્તુ હવે એ નવ ના વિકલ્પ માં ઢંકાઈ ગયું છે. આચ્છાદિત હો ગયા હે. સમજાય છે કઈ? આઠ વર્ષ નું બાળક પણ સમ્યક દર્શન કરે ત્યારે ભાન કરે છે કે નવ ના વિકલ્પો છે તેટલો હું નહીં, હું જ્ઞાયક માત્ર વસ્તુ છે એવી દ્રષ્ટિ થવી. તેને આત્મા માન્યો કહેવાય, આત્મા જાણ્યો કહેવાય, અને તે જ્ઞાન ને જ્ઞાન ને દર્શન કહેવામાં આવે. પર્યાય નું લાખ કરોડ નું શાસ્ત્ર નું જ્ઞાન પર્યાય નું કરે એ જ્ઞાન કહેવામાં આવતું. સમજાય છે કઈ? એની વાત છે ભાઈ. વિકરાળ તત્વ કેવો જ્ઞાની માં ભગવાન એને કહેલો આત્મા એવો આત્મા એ પર્યાયમાં અનેક ભેદ રૂપે નાટકમાં જેમ અનેક રસ રૂપે પરણ થાય છે એક પણ માણસ ઘણા રસને બતાવે ભાઈ. સમજાય છે? જોયું કે છોકરો મારો આવ્યો સામે ફોન એનો કેવો આવ્યો છે પાંચ છ વર્ષ છોકરો ફોન મારો એવો રસ બતાવતો હતો ને લોકો તો સમજી જતા ભાઈ માણસ નો આવો એમ કરે માણસનો રેટ ફરીને છોકરાને લાવો બોલાવો એમ થોડા ચેસ્ટાન કરતો બહુ શીખવાડો મારે દિશા આવે છે માધવ કુંડલાની માધવ કુંડલો કાનપુર ત્યાં તો કે છે જેમ નાટકમાં અનેક રસ દેખાડે છે ભગવાન આત્માનો આનંદ રસ એક રૂપ ન દેખતા એને નવ તત્વના અનેક રસમાં જે દ્રષ્ટિ પડી છે એ વિભાવની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ છે એને લઈને ભગવાનનો આનંદ રસ તે ઢંકાઈ ગયો છે. મૂળચંદજી બરાબર હે કે નહીં? આ તો સાદી ભાષા હે, આ તો સાર કોઈ મોત શાસ્ત્ર પઢને કે કેસી કોઈ જરૂર નહીં. અંત બીજી ભાષા એ કહીએ તો ભગવાન આત્મા એક રૂપ છે તે અનેકપણાના પરિણામની દ્રષ્ટિએ ઢંકાઈ ગયેલો છે. એક રૂપ નું પણ તે અનેકપણાની દ્રષ્ટિએ ઢંકાઈ ગયું છે. સમજાય છે કઈ? એને પુણ્યથી જુઓ ને પાપથી જુઓ ને પર્યાયથી જુઓ ને આ સમર્થ છે રાગ ઘટ્યો છે ને આ વધ્યો છે ને આ બંધ છે ને એવા ભાવથી એને જુઓ અનેક પ્રકારના પરિણામથી જુઓ તો તે એકરૂપ ચૈતન એમાં દેખાતું નથી. એ રીતે જ આત્મા ઢંકાઈ ગયો શકે છે. સમજાણું કઈ? ભગવાન આત્મા પર્યાય માત્ર વિચારવામાં આવે તો રાગાદી પરિણામ કહ્યું હતું ને પરિણામ પછી અર્થ કર્યો પર્યાય માત્ર પહેલી લીટી. જ્ઞાન વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન વસ્તુ ચૈતન બિંબ ભગવાન ચૈતન સૂર્ય આત્મા એ નવ પ્રકારના પરિણામ વિકારી પાપ હું જીવ છું એવો વિકલ્પ જીવ છે એવું જાણપણાનો વિકલ્પ આ રાગ છે પણ છે પાપ છે દયા છે સંબંધની અમુક એ પોતાના અંશ પ્રકારનો હું સાચો સમજ્યો નહીં એવા ભેદરૂપે પરિણમનનો વિકલ્પ પર્યાયથી જોવો તો તે નવ પણ છે વ્યવહારથી વાત સાચી છે. સમજાણું કઈ? એ કે છે હો તે પરિણામ તે રીતે સાચા છે પરિણામ પરિણામ નવ ભેદે સાચા છે નથી એમ નહીં પણ એ રીતે જોતા ભગવાન એકરૂપ દેખાતો નથી. ભાવા આમ છે જીવ વસ્તુ અનાદિકાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે ધાતુ અને પાષાણ પથ્થર સારણીમાં કરમ પર્યાય સાથે મળેલી ચાલી આવે છે, જેમ સોનાની સાથે પથ્થર મળેલો ચાલ્યો આવે છે એમ આત્માની સાથે રાગ સમજાય છે અનાદિથી કર્મબંધની પર્યાય સાથે મળેલી ચાલી આવે, એ કર્મનો સંબંધ અનાદિથી ચાલ્યો આવે છે અને મળી થકી તે રાગાદી વિવાહ પરિણામો સાથે વ્યાપક રૂપે સ્વયં પ્રણમે છે. આથી વાત આવે આમ કર્મના નિમિત્ત સંબંધે અનાદિ ચાલ્યો આવે છે અને તેના સંગમાં પડ્યું પર્યાય પોતાના રાગાદી વિવાહ પરિણામ પુન પાપના પરિણામ સાથે વ્યાપક રૂપે એ વિકારી પરિણામ વ્યાપક છે, આત્મા એમાં પસરનારો વ્યાપક છે, સ્વયં પ્રણમે છે. ભાષા જુઓ કે નવ તત્વના ભેદરૂપે આત્મા સ્વયં થાય છે, કર્મને લઈને નહીં પરને લઈને હે ઉષ્મા જકો ના એમ નકો એમ નકો વિકાર થાય કર્મ નહીં કહો મૂક માંડ ને મારા આઈ ભગવાન પણ તારી ભૂલે તું રખડે છે એમ કે ને કે ના ના મને કર્મ રખડાવે કર્મ મૂક કોકરું ને તારી ઊંઘાઈ ને લઈને પડ્યો છે તો એની ખબર નથી એને સમજાવું કઈ તે કર્મ સાથે મળેલી જેમ સોનું પથ્થર સાથે મળેલું હીણાપણાની પર્યાય રૂપે સોનું પોતાથી પરિણમો છે. સોનું છે સોનું પથ્થર સાથે મળેલું છે અને હીણાપણે પંદર વલું ચૌદ વલું તેર વલા પણ પરિણમું છે પોતાથી પરિણમો પરિણામ અપને છે હોતાય એમ રાગાદી વિવાહ પરિણામ સાથે વ્યાપક રૂપે કર્મનો સંબંધ નિમિત્તનો અનાદિનો છે પણ તે કાળે આત્મા પોતાના વ્યાપક રૂપ દ્રવથી તેની વર્તમાન વિભાવ રૂપ પર્યાયમાં વ્યાપ અવસ્થા રૂપે થઈને પરણમી રહ્યો અનાદિથી છે. વ્યાપક સમજાય છે વ્યાપ એટલે અવસ્થા, વ્યાપક એટલે દ્રવ, દ્રવ જે આખું વ્યાપક છે એ વિકારની પર્યાયમાં વ્યાપ રૂપે પરણમેલો સમજાય છે. ગાયામાં આમાંથી એક એક શબ્દ નો અર્થ એ થાય છે એમ કે એમ હાલ્યું જાય છટ એમ નથી હે બે અનાદિ છે વસ્તુ સુધી અનાદિની છે અને આ પર્યાયનું પરિણમન નિમિત્તના લક્ષે થયેલું આશરે પોતાના પરિણમન પોતે સ્વયં વ્યાપક થઈને પરિણમો છે. કર્મ વ્યાપ થઈને અહીં વ્યાપક કરાવે છે અને કર્મ વ્યાપક થઈને વ્યાપ કરાવે છે એમ નથી. હજી તો ઠેકાણા એના નવના ભેદરૂપે પરિણમન મારાથી છે એના ઠેકાણા ન મળે કર્મને લઈને થાય કર્મ એ માંડી છે પહેલી હમણાં એ તમારી ચર્ચાની સામે ખાણિયા ચર્ચાની સામે જયપુરની ચર્ચા પહેલો વિકાસ છે. દ્રવ પહેલો પ્રશ્ન છે ને દ્રવ કર્મ થી વિકાસ થાય કે નહીં પહેલો એ પ્રશ્ન અહીં સામે માંડી છે. આ તો આવું કઈ ખોલ છું નહીં દ્રવ કર્મ નહીં પોતાથી થાય પોતાથી ન થાય તેનું પરથી થાય પર તો પરમાં રહ્યું. પેલા પ્રશ્ન આવે છે ને ભાઈ અમરસિંહજી હું પેલા પ્રશ્ન આવે જયપુર કા પણ સંબંધ ક્યાં આવ્યો પર નિમિત્ત 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 કા સંબંધ કા અર્થ પ્રથક હૈ વ્યાપ વ્યાપક કા સંબંધ અપ્રથક અપણે મેં હૈ એમ હૈ અહીંયા છે સમજાય છે ખાય કે છે મળી થકી એ પર્યાય સાથે મળી થકી અથવા કર્મ સાથે મળી થકી રાગાદી વિભાવ પરિણામ વિકલ્પો જે દયાદાન વ્રત ભક્તિ આદિના વિકારો એની સાથે વ્યાપનામ અવસ્થા થઈને પોતે આત્મા પરિણમ્યો સ્વયં પરિણમે છે સ્વયં પરિણમે છે. નવ તત્વના વિભાવ રૂપે જીવ સ્વયં પરિણમે છે કર્મને લઈને પરિણમે છે એમ નથી. મૂલચંદજી હે ઉષ્મા જગો સ્વયં પરિણમે હૈ વિકાર રૂપે સ્વયં પરિણમે હૈ પર્યાય દ્રષ્ટિના નવ પરિણામ રૂપે સ્વયં પરિણમે હૈ સ્વયં પરિણમે એને પ્રણમાવનારો બીજો નથી. એ તો નિમિત્તી કથન છે નાના વર્ણથી જ્ઞાન જોઉં છું આ ભાષા એ તો નિમિત્તનું કથન છે સમજાણું કાંઈ વિવાહ પરિણામો સાથે વ્યાપક રૂપે આત્મા વસ્તુ જે છે તે વ્યાપક થઈને પોતાની પર્યાયમાં પુનપાપના નવ તત્વના વિકલ્પ આશ્રોબંધ સાથે પ્રણમી છે તે પરિણમન જોવામાં આવે. હવે કે છે તે પરિણમન જોવામાં આવે આ રાગ 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 ભેદ 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 પર્યાયમાં તો એ પરિણમન જોવામાં આવે. જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, જોયું વિકારી ન્યાય સ્વરૂપ વસ્તુ છે એને ન જોવામાં આવે અને એના પરિણામ વિકારી થાય છે અનાદિના એને જોવામાં આવે. એ જોવામાં આવે જોવામાં આવે કોઈ જોડામાં આવે એમ નથી કહ્યું કઈ. હા એમ કે જો તે પરિણમન જોવામાં આવે, વિભાવને જોવામાં આવે ભેદને, અને જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, એક રૂંગ ન્યાય સ્વરૂપ છે જોવામાં ન આવે એટલે દેખે નહીં. કર્મની ફર્મ ની વાતોમાં છે નહીં ક્યાંય. તો જીવ વસ્તુ નવતત્વ રૂપે છે તો જીવ વસ્તુ નવના વિકલ્પણે છે એમ દ્રષ્ટિમાં આવે છે. પર્યાય પણે છે બિલકુલ નથી એમ નહીં. બ્રહ્મ સચ ને જગત મિથ્યા, આત્મા આનંદ સ્વરૂપ છે બાકી બધું મિથ્યા જૂઠો એમ નહીં એમ કે છે. સમજાણું કાંઈ? જીવ વસ્તુ ભગવાન આત્મા દ્રવ્ય વસ્તુ એ પર્યાય પણે નવ તત્વ રૂપે છે એમ દ્રષ્ટિમાં આવે છે એમ દ્રષ્ટિમાં આવે છે. પણ બે દીધાભાઈ શું કીધું? નવ તત્વ રૂપે છે આ દ્રષ્ટિમાં આવે છે એમ કે છે. દ્રષ્ટિમાં નવ તત્વ દેખાય છે, ભેદ પડે ભેદ દેખાય છે ને એની દ્રષ્ટિ એમ દેખાય છે નવ મીઠા દ્રષ્ટિ. હા હા હું સમજાણું કાંઈ? આમું પણ છે આવું પણ છે આવું પણ છે એટલે વસ્તુ દ્રવ્ય શુદ્ધ છે એકરૂપ છે એની સાથે પરિણમનમાં નવું પણ પ્રણમે છે એવું પણ છે એવું પણ છે એકલો છે ને આવું પણ છે. અરે આ તો મૂળ વાતની વાત છે એટલે ભાઈ આ તો ગહન વાત છે. સમજાય છે કાંઈ? કથાનો યોગ વાંચી જાય છે કે રાજા તો ના થયું થયું એમાંય હોય ભાવ સમજે પણ ભાવ સમજે ના લઈ જાય કથા જય ના એમાં આપણે ઝોલાય ખાય કેટલાક તો આમાં તો એક જરીક ઝોલું આવે તો કઈ પકડાયું નથી. વાત એ છે કે ભગવાન આત્મા વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે એનું એકરૂપ સ્વરૂપ ટકાવ છે એની સાથે પર્યાયથી જુઓ પરિણમનથી જુઓ તો અનાદિથી નવ પ્રકારના વિકલ્પથી પરિણમન છે એ છે અસ્થિ છે અસ્થિ છે. દ્રષ્ટિથી પણ જોવામાં તો દેખાય છે અને તે રીતે તે પરિણામ પાછા છે. સમજાણું કાંઈ? આમાં સમજાય હું છો આ તો સાદી ભાષા આમાં કઈ બહુ એવી ગુઢ નથી આવતી. મારું ધ્યાન પહેલે છે આપણે સમજાય ને આપણે સમજાય એમ કે માંડી વાળે ને એને સમજવા દેતો નથી. આ તો બહુ સાદી ભાષામાં આવે છે આમાં કોઈ કોઈ ગુઢ ભાષા શાસ્ત્ર ની કે એમાં કઈ નથી. ભગવાન વસ્તુ આમ ચૈતન્ય દ્રવ્ય પદાર્થ અનાદિ અનંત શક્તિનું સદૃશ તત્વ એમ એકરૂપ હોવા છતાં પર્યાયમાં અવસ્થામાં દશામાં અનાદિથી નવના વિભાવ રૂપે પ્રણમેલ છે એ પ્રણમેલ છે પણ પ્રણમન છે એ હાચું છે. એ દ્રષ્ટિનો વિષય પણ એ હાચો છે નથી એમ નહી. એ પર્યાયનું જળમાં છે વિકારાદી જળમાં છે આત્મામાં પ્રણમા નથી એમ નથી. સમજાણું કાંઈ? કહ્યું છે ને ઘણે ઠેકાણ કે ભૂતગળ પરિણામ ભૂતગળ પરિણામ સમયકાળમાં બીજી રીતે કાઢી નાખવા માટે કયા છે જેને આશરે કાઢી નાખવા એમાં રહેતા નથી ટીકાવ સ્વભાવ માટે એના કયા છે એના કે એટલે ઈ જાય ભેગું આવી પણ જાય એમ છે વસ્તુ એટલી શુદ્ધ છે રહી જાય છે જે છે એ નવ પરિણામ થી જોવામાં આવે તો આવું પણ છે સર્વથા જૂઠું નથી સર્વથા જૂઠું નથી એટલે ત્રિકાળની અપેક્ષા એ જૂઠું છે પણ વર્તમાન પરિણામની અપેક્ષા એ જૂઠું નથી અને કામ કર્યું સમજાણું કાંઈ ત્રિકાળ દ્રવ્યની દ્રષ્ટિએ જોતા તેમાં એ નથી એ અપેક્ષા જૂઠું પણ પર્યાયની અપેક્ષા નવ એનામાં પોતામાં છે સરસા જૂઠું નથી હે પર્યાયમાં હે તો નિકાલના નહીં હે ને નિકાલના ક્યાં છે સમજાય છે કાંઈ સર્વથા જૂઠું નથી સર્વથા કેમ લીધું કસંતી જૂઠું છે કેમ વસ્તુ ત્રિકાળ જ્ઞાયકમાં એ વિકાર વિભાવ ભેદ છે નહીં અભેદમાં ભેદ પણ ભેદ રૂપે પરિણમન છે તે છે સમજાણું કાંઈ કેમ કે વિભાવ રૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં જ છે ભાષા જેવો હવે એનું પોતાનું પરિણમન સિદ્ધ કરવું છે એનામાં વિભાવ રૂપી નામનો એક ગુણ શક્તિ છે કે જે વિભાવ રૂપે પ્રણવાની યોગ્યતા પર્યાયમાં રાખે છે સમજાણું કાય કર્મને લઈને વિકારનું પરિણમન છે નહીં એનામાં વિભાવરૂપ શક્તિ છે માટી પર્યાય પણ વિકારમાં પ્રણમે સ્વતંત્ર છે કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ ભલે અહીં પરિણામ શક્તિ પર્યાયની લીધી છે પણ જીવમાં જ છે એ પર્યાયની શક્તિ જીવમાં છે ત્રિકાળ આત્મામાં વિભાવ શક્તિ છે એ પર્યાય પણ વિભાવ રૂપે પરણમે છે એ શક્તિ છે એમ છે એ કર્મ પરણમે છે રાગ રૂપે કુલ રૂપે વિકાર રૂપે એમ નથી સમજાણું કાંઈ નાખ્યું જો એમાં કઈ પરિણામ રાગનું કઈ શક્તિ નથી વિભાવની એમ કે ભલે અહીં આ કયું છે પણ વિભાગ શક્તિ છે એનું જ પર્યાયમાં વિભાવ રૂપ પર્યાયની શક્તિનું પ્રણમન છે એ વિભાવ શક્તિ નિમિત્તાધીન પરમે છે એ વાત અનાદિ એનું છે પણ અનાદિ છે ને કર્મનું નિમિત્ત છે તો એના સંબંધમાં ભેદરૂપ ભાવ પણ પોતાથી પોતામાં વ્યાપેલો છે બસ કર્મથી વહેતો નથી કર્મ ભિન્ન રહી ગયું વિભાવરૂપ પરિણમન વિકારરૂપ પરિણમન નવ તત્વના ભેદરૂપ પરિણમન પોતાની પર્યાયમાં છે કેમ કે પરિણામ શક્તિ જીવમાં છે પર્યાયમાં વિકારરૂપ પરિણમવું એવી જીવની યોગ્યતા છે કર્મને લઈને નહીં સમજાણું કાંઈ એની ભૂલ કેમ થાય એની ખબર ન મળે હે હવે ભૂલ ભાંગવાના ઉપાયની તો ખબર ન જ હોય પણ ભૂલ કેમ થાય હું ભૂલ પણ થાઉં છું મારી દિશામાં વિકારના પરિણમન પણ હું થાઉં છું કોઈ મને કરાવે છે થાઉં છું એમ નથી સમજાણું કાંઈ પાછું હે કોણ નિકાલે એ કહેતા કે તમ તમારી એક રૂપ દ્રષ્ટિ કરો ભેદ નીકળ જાયગા એમ કહેતે જે ભૂલો છે તેને તોડવું છે જેને જોડી છે તેને તોડવી છે નવ ભેદ રૂપ પોતે થયા હોય જ્ઞાન ભાવની દ્રષ્ટિ કરીને ભેદ છોડ દે એમાં કહેવામાં જતા છે એ આ કારે તારે શું કરવાનું છે કે છે એને ક્યાં કરના હે કે નવ તત્વના વિભાવનું પ્રણમન છે અને જે દેખતે હો છોડ દે વસ્તુને દેખ બસાઈ કરના છે સમજાય છે કાંઈ અરે ધર્મભાઈ આવો ધર્મ છે દસ લક્ષ્મી પરમાત્મા બધી વાર્તા હલે કથા હલે એક રાજા થયો પછી આમ થયું ફેરવું થયું ઠીકણું થયું પછી અપ્પા કયા થયા પછી આ કર્યું થયું નાયા અને એનું સ્નાન કર્યું ને એના પતિને ચોપડ્યું રોગ મટી ગયો હું આવે છે મેના સુંદરી હે આ રોગ તારી પર્યાય નો તને છે એમ કે છે આત્મભ્રાંતિ સમરોગ નહીં ને સદગુરુ વૈદ સુજાન ગુરુ આજ્ઞા સમપચ નહીં ઔષધ વિચાર ધ્યાન એ નવ તત્વ ના વિકલ્પ રૂપે વિભાવ રૂપે પ્રણમન એ તારી ભૂલ છે એ તારો રોગ છે તને સમજાણું કાંઈ મોતીલાલજી આ તો સીધી વાત એ મારા ફેની તકરાર કરે છે રોજ રોજ સોનગઢ ને એ સોનગઢ મારા કે છે કર્મ થી વિકાર થાય નહીં આ હું કે
ભગવાન
આ ભગવાન હું કે આચાર પોતે ભગવાન છે આચાર પરમેશ્રી છે આચાર પરમેશ્રી છે નમો લોહી સવાયણ એમાં આવે છે સમજાય છે કાંઈ ગંધર જયારે સૂત્ર રચે છે સૂત્ર શ્રીમંત ભગવાન પાસે ગંધર બિરાજ સૂત્ર રચે ત્યારે નમો લોહી સવાયણ લોહી તો છેલ્લું મતલબ બધામાં આવે છે સમજે છે કાંઈ નમો લોહી જેતના અરિયંત ના પેલે અરિયંત હું તો પીછે પીછા છે પદ પાંચમે લાગુ પડે છે નમો લોહી સૌ અરિહંત જ્યાં જ્યાં અરિંદ બિરાજ પર નમો લોહી સૌ સિદ્ધાંત અહીંથી કોઈ સિદ્ધાંત ન્યા હોય સૌ સિદ્ધાંત નમો લોહી સૌ આયામ આચાર વિતરાગી પ્રણતી પ્રણમેલા સર્વજ્ઞના શાસનમાં રહેલા એ સર્વ લોકોને આચારમાં રહેલા સર્વ લોકમાં રહેલા આચાર્ય આચાર ને આપણો આચાર છે એને નમસ્કાર ગંધર કરે છે એ આચાર નું આ કથન છે આચાર પરમેશ્રી છે આચાર કહે છે કે નવ તત્વ છનમ આ પોતે કહે છે આચાર કહે છે કે નવ તત્વ છનમ શું તારે કેવું છે નવ ના વિકલ્પ ના ભેદ થી ઢંકાયેલો તું છો અને ભેદરૂપ ના વ્યાપ પ્રણાની અવસ્થા તારામાં તે કરી છે એ તો કહે છે હવે રામચંદ્રભાઈ જાણે એ વાત લાકડા પકડીને બેઠા હોય છે ને છોડવા ઘૂટતા નથી છોડ મરા ગાંઠ મરા ગાંઠ સમજતા હે આ મુર્દા હોય ને પેલા ગાંઠ લાકડો પકડ્યો પછી મરી જાય ને થઈ હોય છે ને શું કહેવાય હાથી હાથી નહીં હોય લાકડા કા હાથી શેડી કરવા જાય ને શેડ કરવા જાય હાથી નહીં હોય ને હોલે જાય ને સવારમાં ઠંડી પડે બહુ એક જામનગર એવું છું જામનગર બહુ ઠંડી પડી અને હોલ લઈને ખેતમાં ગઈ બહુ ઠંડી દરવાજો બંધ હતો દરવાજો તો દરવાજા આપણે દરવાજો ખુલ્લો નહીં ઠંડી બહુ પડી તો દરવાજા પાસે હળ ખેલા રાખા હવે પકડ ખબર બસ ત્યાંથી મળી ગયો દરવાજા ખુલ્યા હતા અરે આ હવલા માવા માણસ મળી ગયો બહાર નીકળે ને પછી બહુ ઠંડી લાગી હિમ પડી ને સવારમાં એટલે ખેતર માંથી આવી ઝટ ગરી ગયું ગામમાં એમાં બારનું બંધ દરવાજો બંધ હોય મારા મરા ગાંઠ એસા પકડ પકડ થળા એસી વિકાર કે મરા ગાંઠ વિચાર કે એસી પકડી હે આ જીવ તો પકડે મારો હું તો પણ એ જીવ તો મરી ગયેલો છે ને રાગ પરથી કરે આનાથી થાય મરદા છે મારા તારા પરત ચેતનના વિકારની પ્રણતિ ને તું પરને લઈને થાય મરી ગયો છો તું જીવ તો નથી તું તારે લઈને થયું નથી પરને લઈને થયું છે ક્યાં મરી ગયો તો તું સમજાય છે એ પરિણામ શક્તિ જીવમાં છે માટે તે પ્રણમ્યો વિભાવ વિકાર નવ તત્વના વિકલ્પ રૂપે પોતે પ્રણમ્યો છે માટે એ પ્રણમાનું પ્રણમ હાચવો દરિયાઈ દ્રષ્ટિ હાચવું છે બીજો અક્ષર છે